જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એના બીજો અધિકાર ગુણ અધિકાર એમાં પણ વિશેષ ગુણોની ચર્ચા આપણી ચાલુ છે. ઘણા અનેક ક્લાસથી આપણે વિશેષ ગુણોની ચર્ચા ચાલુ છે. એમાં આપણે અત્યાર સુધી જ્ઞાન ગુણ, દર્શન ગુણ, શ્રદ્ધા, ચારિત્ર અને સુખ આ પાંચ ગુણની વાત આપણી થઈ ગઈ છે. એનાથી આગળ આપણે ક્રિયાવતી શક્તિ, વીર્ય ગુણ આદિ આજે આપણે ચર્ચા કરીએ છીએ. જો વચમાં એક પહેલા ક્રિયાવતી શક્તિ લઈએ છે, પછી વીર્ય ગુણ જયારે લેશું ત્યારે પાછું ફરીથી જ્ઞાન ને બધાની ચર્ચા પાછી થોડી થશે. પહેલા એક વાર ક્રિયાવતી શક્તિ જોઈ લે પછી આગળ વધીએ. જો ક્વેશ્ચન 168 પેજ નંબર 58 છે. મળ્યું બધાને? ક્રિયાવતી શક્તિ કોને કહે છે? જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં ક્રિયાવતી શક્તિ નામે એક વિશેષ ગુણ છે. તેના કારણે જીવ અને પુદ્ગલને પોતપોતાની યોગ્યતા અનુસાર કદી ગમન ક્ષેત્રાંતર ગતિરૂપ પર્યાય થાય છે અને કદી સ્થિર રૂપ પર્યાય થાય છે. એટલે કે કોઈ નીચે બ્રેકેટમાં કોઈ દ્રવ્ય જીવ અથવા પુદ્ગલ એકબીજાને ગમન વા સ્થિર કરી શકતા નથી. તે બંને દ્રવ્યો પોતાની ક્રિયાવતી શક્તિની તે સમયની યોગ્યતા અનુસાર સ્વતઃ ગમન કરે છે અથવા સ્થિર રહે છે. જો આને થોડું વધારે ડિટેલમાં આપણે જોઈએ, સૌથી પહેલા તો એક બે ક્વેશ્ચન હું તમને પૂછું, સાચું કે ખોટું? ક્રિયાવતી શક્તિ એ જીવ અને પુદ્ગલને ગમન કરવામાં નિમિત્ત છે, સાચું કે ખોટું? સાચું કે ખોટું? સાચું. તમે શું કહો છો? ખોટું. તમે શું કહો છો નિમેશભાઈ? ખોટું. પપ્પા, સાચું કે ખોટું? ખોટું. શું કહો છો? સાચું. જો આન્સર છે ખોટું. કેવી રીતે? એક તો ક્રિયાવતી શક્તિ એ જીવ અને પુદ્ગલના ગુણ છે એટલે નિમિત્ત નથી, પોતે જ ગમન કરાવે છે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, ખાલી ગમન કરવામાં નહીં, સ્થિર થવામાં પણ એ કાર્યરત છે. એટલે જીવ અને પુદ્ગલને ગમન અને સ્થિર કરવાની શક્તિ એને ક્રિયાવતી શક્તિ કહેવાય છે. ફરીથી આપણે આજે ગુણ જોઈએ છે ક્રિયાવતી શક્તિ, આપણું જ્ઞાન, દર્શન, સુખ, પછી શ્રદ્ધા અને ચારિત્ર, આટલું આપણું થઈ ગયું. તો ક્રિયાવતી શક્તિ એટલે જીવ અને પુદ્ગલમાં ક્રિયાવતી શક્તિ નામે એક વિશેષ ગુણ છે. તે પોતાની યોગ્યતા અનુસાર ક્યારેક ગમન કરાવે છે અને ક્યારેક સ્થિતિરૂપ પર્યાય કરાવે છે, એને ક્રિયાવતી શક્તિ કહે છે. આ પહેલું સાચું ખોટું ખ્યાલમાં આવ્યો. હવે સેકન્ડ, સાચું કે ખોટું? સર્વજીવ અને પુદ્ગલ દ્રવ્યને ગતિ અને સ્થિતિ કરવામાં વિશ્વમાં રહેલી એક જ ક્રિયાવતી શક્તિ કાર્યકારી છે. ફરીથી, સર્વજીવને ગતિ અને સ્થિર કરવામાં આખા વિશ્વમાં રહેલું એક જ ક્રિયાવતી શક્તિ છે. જેવી રીતના આખા વિશ્વમાં એક ધર્મદ્રવ્ય રહેલો છે ને, આખા વિશ્વમાં એ ધર્મદ્રવ્યનું કાર્ય શું છે? ગતિ, હેતુ. તો એટલે જીવ અને પુદ્ગલને ગમન કરવામાં જે નિમિત્ત હોય એને ધર્મદ્રવ્ય કહેવાય છે. ખ્યાલ આવે છે? આ તો આપણે બેઝિક જોઈ લીધા ને, છ દ્રવ્ય પહેલા. અને જીવ અને પુદ્ગલને જે ગમન કરતા હતા પોતે, એને સ્થિર થવામાં જે નિમિત્ત હોય એને અધર્મ દ્રવ્ય કહે છે. તો અહીંયા ઈ જ પૂછે છે કે જીવ અને પુદ્ગલને જે ગમન કરવાની ને સ્થિર કરવાની પોતાની શક્તિ છે, જેને ક્રિયાવતી શક્તિ કહેવાય છે. તો ક્વેશ્ચન એ, સાચું કે ખોટું? આખા વિશ્વમાં એક જ ક્રિયાવતી શક્તિ છે, સાચું કે ખોટું? બોલો અરવિંદ અંકલ, શું કહો છો? સાચું કે ખોટું? સાચું. સાચું. તમે શું કહો છો પાછળ? કઈક ગેસ તો કરો. બે જ ઓપ્શન છે, સાચું કે ખોટું. બોલો અહીંયાથી શું આન્સર? ખોટું. યોર આન્સર? ખોટું. સી આન્સર ઇઝ રોંગ. કેમ? જેવી રીતના આખા વિશ્વમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય એક એક જ છે, શું એવી રીતના ક્રિયાવતી શક્તિ એક જ છે? જેટલા જીવ ને પૂતગલ દ્રવ્ય છે એની પોતપોતાની શક્તિ છે કે નહીં? તો ગમન કરવામાં અને સ્ટોપ થવામાં પોતપોતાની શક્તિ કાર્યરત. આ ખ્યાલમાં આવે છે? શું વાત ચાલે છે? તમે શું કીધું હતું? વેરી ગુડ, ચાલો સાચું. જો ફરીથી આપણે શું જોઈએ છે કે દરેક દ્રવ્યમાં અમુક પ્રોપર્ટીઝ એવી છે જે કોમન છે, કે છ અલગ અલગ જાતના દ્રવ્ય છે ને, તો અમુક પ્રોપર્ટીઝ એવી છે જે કોમન છે અને અમુક એવી છે જે પોતપોતાની સ્પેશિયલ પ્રોપર્ટીઝ છે. એમાં આપણે અત્યારે સ્પેશિયલ જીવની સ્પેશિયલ પ્રોપર્ટી જોઈએ છે. એમાં એક સો હેપન્સ કે જીવમાં એક ક્રિયાવતી શક્તિ નામની સ્પેશિયલ પ્રોપર્ટી છે જે પૂતગલમાં પણ છે. એટલે છય દ્રવ્યમાં નથી પણ જીવ અને પૂતગલ બેમાં જ છે. એટલે એને કહેવાય છે વિશેષ ગુણ, પણ એ ખાલી જીવનો નથી. જીવ અને પૂતગલમાં બેમાં સેમ ગુણ જોવામાં આવે છે. પણ સેમ જોવામાં આવે છે મીન્સ કે આઈ અને ધીસ બુક આર શેરિંગ ધ ગુણ? નો, વી આર નોટ શેરિંગ. હી હેઝ હિઝ ઓન ક્રિયાવતી શક્તિ, આ ધીસ બુક, અને આઈ હેવ માય ઓન ક્રિયાવતી શક્તિ. ખ્યાલમાં આવે છે? જેવી રીતના અસ્તિત્વ ગુણ સામાન્ય ગુણ છે ને, બધાનું જ એક્ઝિસ્ટન્સ છે કે નહીં? બધા જ દ્રવ્યનું અસ્તિત્વ છે ને, તો આઈ અને ધીસ બુક આર શેરિંગ અસ્તિત્વ ગુણ? નો, એવરીબડી હેઝ ઇટ ઓન અસ્તિત્વ ગુણ. કેમ કે ગુણ કોને કહેવાય? એટલે દ્રવ્ય કોને કહેવાય? જે ગુણોના સમૂહથી બનેલું છે એને દ્રવ્ય કહેવાય. તો જો ગુણ કોમન હોય તો પછી દ્રવ્ય પણ કોમન હોવું જોઈએ ને? પણ એ કોમન નથી, બે દ્રવ્ય જુદા છે. એટલે મારી ક્રિયાવતી શક્તિ જુદી ને આની જુદી. ઓકે, હવે ઓપનિંગ અનાધર ચેપ્ટર. જો અહીંયા નીચે શું કહે છે? ઓકે, પેલા આ તો ખ્યાલમાં આવ્યો કે જીવ અને પૂતગલમાં એક મૂવ કરવાની શક્તિ છે. છે, ડુ યુ અગ્રી? પેલા તો જે મૂવમેન્ટ થાય છે ને, ઇફ આઈ એમ વોકિંગ ફ્રોમ હિયર ટુ ધેર, તો આ બોડી કરે છે, પણ જીવ પણ હલે છે કે નહીં? કે જીવ ત્યાં જ રહી જાય છે ને બોડી આગળ વધી જાય છે, એવું તો નથી ને? આખા વિશ્વમાં જીવ અહીંયાથી મૃત્યુ થઈને ત્યાં જાય છે કે નહીં? તો મૃત્યુ થઈને ત્યાં જાય છે. જો એવું ગમન જ ન થાય તો બધું સ્ટેચ્યુ થઈ જાય ને આખું વિશ્વ એમને. જેવી રીતના કે ચલો આકાશ ગમન કરે છે કે નહીં? આકાશ ગમન કરતું જ નથી, કેમ કે વિશ્વમાં બધે જ આકાશ ફેલાયેલું છે. હવે એવું છે કે અહીંયાનું સ્પેસ અહીંયાથી નીકળીને આપણા ઘરે આવી જાય છે, એવું નથી. અહીંયાનું સ્પેસ અહીંયા રહે છે, આપણા ઘરનું સ્પેસ આપણા ઘરમાં રહે છે. પણ અહીંયાના પૂતગલો તો આપણા ઘરે જઈ શકે છે ને, આ બુક અહીંયાથી આપણે લઈ જઈ શકીએ છીએ. ખ્યાલ આવે છે? સિમિલરલી ધર્મ દ્રવ્ય છે, અધર્મ દ્રવ્ય છે, એ આખા લોકમાં બધે વ્યાપેલો છે ને, તો એનું ગમન થાય છે આપણી સાથે. સી ઇટ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ. ધર્મ દ્રવ્યનું કામ શું છે? ગતિ હેતુત્વ. ગતિ હેતુત્વ છે ને, એટલે જીવ અને પૂતગલ જે સ્વયં ગમન કરે છે તો એને ગમન કરવામાં હેલ્પ કરે છે, પણ પોતે ગમન નથી કરતું. જેવી રીતના ફિશ છે એ પાણીમાં તરે છે, તો પાણી શું કામ કરે છે? જો હેલ્પ નથી કરતી, પણ ઇટ ઇઝ જસ્ટ અ મીડિયમ. એ મીડિયમ છે જેમાં ફિશ તરી શકે છે. જો હેલ્પ કરતી હોય તો ફિશ આમ ઉભી રહે વિધાઉટ વાઇપિંગ ઇટ, તો પણ પાણીથી આગળ જવી જોઈએ, પણ એમ તો જતી નથી. તો વોટ ઇઝ વોટર ડુઈંગ? ઇટ ઇઝ જસ્ટ પ્રોવાઇડિંગ અ મીડિયમ, કે જે મીડિયમમાં ફિશ ગમન કરી શકે છે. હવામાં ફિશ ગમન કરી શકતી નથી. એવી જ રીતે જીવ અને પૂતગલને ગમન કરવામાં કોઈક મીડિયમ જોઈએ છે, તે મીડિયમ ધર્મદ્રવ્ય. જેવી રીતના ફિશ મૂવ કરે છે, તો ઓકે ઇગ્નોર જે પાણીનું લોકલાઇઝ મૂવમેન્ટ છે એ, પણ આખું પાણી અહીંયાથી ત્યાં વહ્યું જાય છે, એવું તો નથી જતું. પાણી ત્યાંનું ત્યાં જ છે કે નહીં? સ્થિર છે ને. જે હવે લોકલ અમુક આમ એ વસ્તુ જુદી, પણ જેવી રીતના ફિશ આ સાઈડથી અહીંયા આવે છે તો પોતાની સાથે પાણીને લઈને આવતી નથી, પાણી ત્યાંનું ત્યાં રહે. એવી જ રીતે જીવ અને પૂતગલ ગમન કરે છે તો ધર્મ દ્રવ્ય ગમન કરતું નથી, એ ત્યાંનું ત્યાં રહે છે. ખ્યાલ આવે છે? તો પોઈન્ટ ઇઝ કે જો સ્પેસ, ટાઈમ, ધર્મ અને અધર્મ આ ચાર વસ્તુ એવી છે જે મૂવ નથી કરતી, એ ત્યાંની ત્યાં જ છે. પણ જીવ અને પૂતગલ એવા છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરે છે. પૂતગલ તો આપણને દેખાય જ છે વિસ્તરના મૂવ કરતા, જીવ દેખાતા નથી પણ લોજિકલી પ્રૂવ થાય છે કે ગમન કરે છે. કેમ કે જો ગમન ન કરતા હોય તો એક જ જગ્યાએ હંમેશા રહેવા જોઈએ, પણ એવું જોવામાં આવતું નથી. એટલે જીવને પૂતગલમાં ક્રિયાવતી શક્તિ છે પ્રૂવ થાય. બરાબર? આટલું અઘરી? હા, ઇઝ નોટ પોસિબલ. યસ, રાઈટ રાઈટ. એવી રીતે ઓકે વાત ચાલે છે. ક્રિયાવતી શક્તિ તો જીવ અને પૂતગલમાં એવી મૂવ કરવાની શક્તિ છે. દેટ ઇઝ વન પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ આપણે જોયું કે દરેકમાં એ શક્તિ પોતપોતાની છે, બે જણ મળીને શક્તિ શેર કરતું નથી. હવે આગળ વધીએ છે. જો હવે ધીસ ઇઝ ઓપનિંગ અ કેન ઓફ વર્મ્સ, જે અહીંયા નીચે બ્રેકેટમાં લખ્યું છે ને, કોઈ દ્રવ્ય, જીવ કે પૂતગલ એકબીજાને ગમન વા સ્થિર કરી શકતા નથી. તે બંને દ્રવ્યો પોતાની ક્રિયાવતી શક્તિની તે સમયની યોગ્યતા અનુસાર સ્વતઃ ગમન કરે છે અને સ્થિર રહે છે. બોલો, ઇટ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ. આ બુક છે, આ બુકને મેં ખોલી કે નહીં? આ દેખાય તો છે મેં ખોલી, અને અહીંયા કે છે કોઈ ગમન કરાવવામાં સમર્થ નથી. ગમન એટલે મૂવ કરવામાં ને, ઇન શોર્ટ. તો આ મેં ખોલી દેખાય તો છે રિસર્ચ, આ મેં એને નીચે મૂકી, આ મેં એને ઉપાડી, આ દેખાય તો છે? બોલો સંજીવભાઈ, દેખાય તો છે કે નહીં? અને આ ગુરુદેવશ્રી કે છે કે ભાઈ બાઈ રોટલી બનાવતી નથી, દેખાય તો એવું જ છે કે જો બનાવે છે રિક્સરમાં. મોટર ગાડી પેટ્રોલ, નેક્સ્ટ ક્વેશ્ચન ઈ જ છે. જો મોટર પેટ્રોલથી ચાલે છે કે ડ્રાઈવર તેને ચલાવે છે? તો નીચે આન્સર જ આપે છે, મોટર પેટ્રોલ કે ડ્રાઈવરથી ચાલતી નથી. હવે આ સમજવું કેવી રીતના, એ મેઇન પ્રશ્ન તો એ છે. ચલો, આ તો આપણને બધું આ એટલા બધા એક્ઝામ્પલ એટલી બધી વાર બોલી લીધા ને એટલા સાંભળ્યા છે કે હવે એનો આપણને કંઈક ઇમ્પેક્ટ થતું નથી. ચાલ, હવે ગુરુદેવજીના પ્રવચન એટલા સાંભળ્યા હોય ને કે એને એ એક્ઝામ્પલ હોય ને તો એમ થાય કે હા, આ તો ઠીક, આ તો ઠીક, આ તો ઠીક. એટલે એ આપણને અંદર ઇમ્પેક્ટ કરતું નથી. પણ હવે સમજો, આપણે મિસ્ટર ન્યૂટનને યાદ કરીએ. હા, એ ક્યારે બધા ઝાડની નીચે બેઠા હતા અને શું થયું? ઉપરથી એપલ પડ્યું, એપલ એમના માથે પડ્યું અને હી સ્ટાર્ટેડ થિંકિંગ અને હી ડિસ્કવર્ડ ગ્રેવિટી. બરાબર? ગ્રેવિટી. તો જો એક પરમાણુ બીજા પરમાણુને ગમન કરાવી શકતું નથી તો પછી ગ્રેવિટી જ પ્રૂવ નહીં થાય. ખ્યાલ આવે છે કે નહીં? That's what I'm saying. ઇફ વી બિલીવ ઓન ગ્રેવિટી તો પછી આ ફોલ્સિફાય થાય છે, અને ઇફ વી બિલીવ ઇન ધીસ તો ગ્રેવિટી ફોલ્સિફાય થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? દે ડોન્ટ ગો હેન્ડ ઇન હેન્ડ, દેટ્સ માય પોઈન્ટ. પહેલા તો કોન્ફ્લિક્ટ બેસે છે કે નહીં, પછી એનું રેઝોલ્યુશન પછી હોય. પહેલા તો કોન્ફ્લિક્ટ બેસે છે કે નહીં? જો ઇટ ઇઝ એકચ્યુઅલી નોટ કોન્ફ્લિક્ટિંગ. કેવી રીતના એ વિચાર કરીએ હવે? See, if you take a substance જેનામાં કેપેબિલિટી જ નથી કે અમુક, ફોર એક્ઝામ્પલ આપણે મેટલ ને કહીએ ને, મેલિએબલ છે, એટલે યુ કેન હીટ ઇટ અને યુ કેન ગીવ વોટ એવર શેપ યુ વોન્ટ ટુ ગીવ. બરાબર? તો એને શેપ કેમ આપી શકાય છે? કેમ કે એનામાં એવી કેપેબિલિટી છે, એમાં એવી પ્રોપર્ટી છે કે મેલિએબલ છે, યુ કેન. ઓકે, હવે અમુક સબસ્ટન્સ એવા હોય કે જે મેલિએબલ છે પણ એને પ્રોસેસ કરવાની અમુક મેથડ છે, એને જો બીજી રીતે પ્રોસેસ કરે તો ઇટ ગેટ્સ ડિસ્ટ્રોઇડ. જેવી રીતના પ્લાસ્ટિક પણ મેલિએબલ છે અને મેટલ પણ મેલિએબલ છે, પણ બેઉને પ્રોસેસ કરવાની મેથડ જુદી જુદી છે. પ્લાસ્ટિકને તમે મેબી 100 ડિગ્રીઝ 150 ડિગ્રીઝ પણ હીટ કરો તો એ સોફ્ટ થઈ જાય અને તમે એને શેપ આપી શકો. બરાબર છે. આપ તો મોલ્ડિંગ કંપની ચલાવતા, તમને તો ખ્યાલ હશે. અને મેટલનું શું છે, 150 ડિગ્રી પર કાંઈ ન થાય તો એને કેટલા પર હીટ કરવું પડે? તમારે ફ્યુ 100 ડિગ્રીઝ સુધી એને લઈ જવું પડે તો એ જરા સોફ્ટ થાય ને ધેન યુ કેન ગીવ અ શેપ. બરાબર. મેઇન ક્વેશ્ચન ઇઝ કે જો કોઈ સબસ્ટન્સ મેલિએબલ છે જ નહીં, સપોઝ હું પેપર લઉં, હવે પેપરને ગમે તેટલું હીટ કરું, એને ટેમ્પરેચર આપું અને એને હું અલગ શેપ આપી શકું. સપોઝ પેપર તો ફોલ્ડેબલ છે, ચલો કાર્ડબોર્ડ લઈએ, ઠીક છે ને? અને મારે કાર્ડબોર્ડમાંથી બેંગલ્સ બનાવી છે તો બની શકે કે નહીં? એને કટ કરીને નહીં, આમ ફોલ્ડ ઓલું એને હીટ કરીને એવી રીતના કરી શકાય કે નહીં? સપોઝ વુડમાંથી આ વુડ અને ઓલું પ્લાન્ક છે ને, એને ગરમ કરીને આપણે એને બેન્ડ કરવું છે તો થઈ શકે કે નહીં? નો થઈ શકે. કેમ ન થઈ શકે? કેમ કે એનામાં પ્રોપર્ટીઝ નથી, એનામાં કેપેબિલિટીઝ નથી. બરાબર. ઓકે. હવે વન્સ ઈ કેપેબિલિટી છે, દેન યુ ડિસાઈડ કે એના વિચ પ્રિન્સિપલ્સ આર ગાઈડિંગ દેટ પ્રોપર્ટી, રાઈટ? પણ ઇફ ધ સબસ્ટન્સ ડઝન્ટ હેવ દેટ કેપેબિલિટી તો એ વસ્તુ થતી જ નથી. જેવી રીતના કે સપોઝ હ્યુમન હેન્ડ, વી ડોન્ટ હેવ કેપેબિલિટી ટુ, જેવી રીતના આ ફિંગર અહીંયાથી આમ બેન્ડ થાય છે, એ ફિંગરને આમ બેન્ડ કરવાની આપણી કેપેબિલિટી જ નથી. હવે જો કેપેબિલિટી હોય દેન યુ થિંક કે ઓકે કયા સર્કમસ્ટાન્સીસમાં એને આમ બેન્ડ કરી શકાય, તમારે અહીંયાથી આમ ફોર્સ લગાવવો પડે, આટલો ફોર્સ જોઈએ, આમ જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા. ધ પોઈન્ટ ઇઝ કે જે વસ્તુમાં કેપેબિલિટી છે એમાં મૂવમેન્ટ થાય છે, અને જે વસ્તુમાં કેપેબિલિટી નથી એમાં મૂવમેન્ટ થતી નથી. દેટ ઇઝ ધ ફંડામેન્ટલ ગ્રાઉન્ડિંગ પ્રિન્સિપલ. એકવાર એ પ્રિન્સિપલ બેસી ગયો ધેન યુ થિંક કે ઓકે હવે ધીસ કેપેબિલિટી એટલે મૂવમેન્ટ માટે વિચ આર ધ પ્રિન્સિપલ્સ ગાઈડિંગ. ખ્યાલ આવે છે? સો ઇફ અંડર સર્ટન ફોર્સિસ દેર ઇઝ સર્ટન મૂવમેન્ટ, તો ઇટ ઇઝ નોટ નેસેસરીલી ઓપોઝિંગ ધ થિયરી કે વસ્તુ ક્રિયાવતી શક્તિને કારણે મૂવ થાય. માય પોઈન્ટ ઇઝ દેટ. ખ્યાલ આવે? ક્રિયાવતી શક્તિ શું કહે છે? કે જીવ અને પૂતગલમાં ગમન કરવાની શક્તિ છે અને પોતપોતાની શક્તિ અનુસાર એ ગમન કરે છે. હવે એ ગમનમાં વોટ આર ધ પ્રિન્સિપલ ગાઈડિંગ, એ ફર્ધર ડિટેલ્સ છે. હવે ડિટેલ્સમાં આપણે જઈએ. પહેલા આટલું ખ્યાલ આવે છે? શું વાત, એક શું પોઈન્ટ રજૂ કર્યો ખ્યાલ આવે છે? કે એક તો કોઈ પણ વસ્તુમાં એવી કેપેબિલિટી હોવી. હવે ચલો આકાશને ગ્રેવિટીમાં કેમ નથી પડતું? ગ્રેવિટીમાં આકાશ કેમ નથી આવી જતું નીચે? બધે જ છે, દેટ ઇઝ ઓકે. તો સપોઝ બધે જ છે તો જેટલું અહીંયા ઉપર છે બધું જ પડી જવું જોઈએ ને એક સાથે, પછી ઉપર આકાશ એ જ નહીં, આખું અર્થ પર આવી ગયું. આઈ એમ જસ્ટ થ્રોઈંગ સમ હાઇપોથેટિકલ વિયર્ડ વસ્તુ. ઇટ ઇઝ નોટ પોસિબલ, કેમ કે આકાશ મૂવ જ નથી કરતું. હવે જે મૂવ કરી શકે છે તો એમાં પછી કોટન હોય તો ધીમેથી મૂવ થાય છે, ઓલું મેટલનું બોલ બેરિંગ જેવું હોય તો જલ્દી મૂવ થાય છે. તો દેન કમ્સ ધ ક્વેશ્ચન કે ઓકે વોટ આર ધ પ્રિન્સિપલ્સ ગાઈડિંગ ધેટ મૂવમેન્ટ. બોલો અંકલ.
હા,
વેટલેસ છે. જો વેટ કઈ વસ્તુ છે, એ પૂતગલના સ્પર્શ ગુણની પર્યાય છે. એટલે આકાશ છોડો, જીવ પણ વેટલેસ છે. પણ જીવમાં ક્રિયાવતી શક્તિ છે તો ગમન થાય છે. ના ના, આપણે એ રોંગ ચેપ્ટર થઈ ગયું. જીવ ડાયરેક્શન નથી આપતો, બે જણ પોતપોતાની રીતે ગમન કરે છે. બે પોતપોતાની રીતે ગમન કરે છે. હમણાં પોઈન્ટ આપણો શું છે કે એક તો પહેલા જેનામાં કેપેબિલિટી છે એમાં ગમન થાય છે. હવે એ ગમનમાં કઈ કઈ વસ્તુ, કયા કયા પ્રિન્સિપલ્સ ગાઈડ કરે છે, હવે આપણે એમાં આવીએ. જેવી રીતના પૂતગલને જુઓ તો હમણાં જ આપણે કોટન અને બોલ બેરિંગનું એક્ઝામ્પલ લીધું, તો કોનામાં કેટલું વેઇટ છે તે અકોર્ડિંગલી એનું ગમન ઓછું વધારે થાય છે. હવે હજી થોડું અંદર જઈએ કે સપોઝ એ ન્યૂટનભાઈ બેઠા હતા અને ઉપરથી એપલ પડ્યું. હવે એપલ સપોઝ ઝાડ પર આમ લટકતું હતું અને એ તૂટીને પડ્યું, તો એક્ઝેક્ટ આમ જ પડ્યું નીચે કે એની વન સાઈડ થોડી હેવીયર હતી એટલે આમ પડ્યું, કે અધર સાઈડ હેવીયર હતી એટલે આમ પડ્યું? કેવી રીતના પડ્યું? સેન્ટર ઓફ ગ્રેવિટી, કરેક્ટ. એટલે હવે કેવી રીતના પડ્યું, દેટ ઇઝ નોટ ગાઈડેડ બાય ગ્રેવિટી, દેટ ઇઝ અનાધર ફોર્સ જે એને અકોર્ડિંગલી રોટેશનલ મોશન આપે છે. કે હવા કેટલી હતી ત્યારે, જો હવા હતી તો થોડુંક આમ ડ્રિફ્ટ થઈ ગયું, ખ્યાલ આવે છે કે નહીં? એટલે ધેન ધેર આર મેની મેની ફેક્ટર્સ ધેટ કમ ઇન ટુ પિક્ચર. ધ પોઈન્ટ ઇઝ કે જેનામાં ગમન કરવાની શક્તિ છે એમાં ગમન થાય છે, અને પછી ધેન ધેર આર મેની અધર ફેક્ટર્સ ધેટ ડ્રાઈવ એટ ગમન. હવે એક થર્ડ પોઈન્ટ જોઈએ છે, બરાબર? આ એક ખ્યાલ આવે છે. ફર્સ્ટ પોઈન્ટ ફંડામેન્ટલ કે ભાઈ જેનામાં શક્તિ છે એનું જ ગમન થાય. સેકન્ડ પોઈન્ટ કે હવે એના જુદા જુદા એના પર અલગ અલગ ફેક્ટર્સ પ્લે અ રોલ. હવે થર્ડ પોઈન્ટ, હવે આપણે એના સૂક્ષ્મતામાં જઈએ. આ તો આપણે એપલને આખી વસ્તુ જોઈએ છે ને, હવે એના સૂક્ષ્મતામાં જઈએ કે એના દરેક આઈટમ્સ અને મોલેક્યુલ્સ જુદા છે કે નહીં? જુદા છે ને. હમણાં વચમાં એક વોટ્સએપ પર એક બધું વિડીયો સર્ક્યુલેટ થતું હતું, તો મેં અમુક લોકોને તો કદાચ ફોરવર્ડ પણ કર્યો હશે, બતાવ્યો હશે. કોઈક યુએસનો સાયન્ટિસ્ટ છે, હી ફિગર્ડ આઉટ ઓર હી રિયલાઇઝ કે જ્યારે બે આપણે આમ ફિંગર ટચ કરીએ છીએ, આપણે જેને ટચ કહીએ છીએ મેક્રોસ્કોપિકલી, માઇક્રોસ્કોપિકલી જોતા એટમ્સનું સ્ટ્રક્ચર કેવું હોય? વચમાં ન્યુક્લિયસ હોય ને આજુબાજુ ઇલેક્ટ્રોન ફ્લો થતા હોય. સિમિલરલી અહીંયા ન્યુક્લિયસ હોય ને આજુબાજુ ઇલેક્ટ્રોન ફ્લો થતા હોય. સો વેન ધ ટુ ફિંગર્સ આર કમિંગ ક્લોઝ ટુ ઇચ અધર, ઇટ ઇઝ એકચ્યુઅલી ધેટ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન કમિંગ ક્લોઝ ટુ ઇચ અધર. હવે વોટ વી કોલ અ ટચ, જો રિયાલિટીમાં માઇક્રોસ્કોપિકલી પણ એવું જ થતું હોય તો બે ઇલેક્ટ્રોન ક્લાઉડ એકબીજાને પેનિટ્રેટ થઈને ન્યુક્લિયસ ટચ થવા જોઈએ, પણ એ તો પોસિબલ જ નથી. કેમ કે આ નેગેટિવલી ચાર્જ ક્લાઉડ છે, આ નેગેટિવલી ચાર્જ છે, તો બે એકબીજાને રિપેલ કરે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમને ખ્યાલમાં આવે છે? ખ્યાલમાં આવે છે શું વાત ચાલે? અરે ભૈયા એસી થોડા નીચે કરો. હા પાછળ અહીંયા ખ્યાલમાં આવે શું વાત ચાલે છે? આપ વિડીયો જોયો ને આપણે ત્યાં? ઓકે. તો પોઈન્ટ ઇઝ કે જ્યારે બે ફિંગર છોડો, કોઈ પણ બે સબસ્ટન્સ નજીક આવે, અગર હું આ પેનને પકડું છું તો ટેકનિકલી તો મેં પેનને પકડી જ નથી, કેમ કે મારી ફિંગરના ઇલેક્ટ્રોન્સ અને પેનના ઇલેક્ટ્રોન્સ આર રિપેલિંગ ઇચ અધર, સો દેર ઇઝ ફિઝિકલી નો કોન્ટેક્ટ બિટવીન માય ફિંગર્સ અને પેન. What we feel as touch is the repulsive forces between ana atoms and mari finger na atoms. Khyal aaya tha? Have he kind of realized it at atoms and molecules level, electrons level, kem kahi shaka. Apne shastra ma su kahe chhe ke be parmanu kyare ek bijane sparsh karta nahi. સ્પર્શ કરતા નથી એટલે શું? આપણે એ પરિભાષા યુઝ કરીએ છીએ કે એકમેક રૂપ થઈ જતા નથી ને એકબીજાનું કાર્ય કરી શકતા નથી. અહીંયા આપણે જે ક્રિયાવર્તી શક્તિની વાત ચાલે છે, એટલે બે પરમાણુ ક્યારે એકબીજાને ગમન કરાવી શકતા નથી. મેઇન તો ત્યાં સુધી લઈને આવવું છે મારા થર્ડ લેવલ પર. ફર્સ્ટ લેવલ શું જોયું? કે પોતપોતાની શક્તિ, જેની શક્તિ છે એ ગમન કરે છે. Then there are many forces that, many factors that play a role. The third point is કે કોઈ એકબીજાને ગમન કરાવી શકતું નથી. હવે કેવી રીતના એના પર વિચાર કરીએ? થોડો હવે જે થોડુંક સાયન્સ જાણતા હોય તો એ રીતે વિચાર કરજો, કેમ કે આમાં સાયન્સનો વિચાર કરવો જરૂરી પડશે. સપોઝ આ પેનને મેં પકડી છે, તો આ જે પ્લાસ્ટિકની બોડી છે ને, એ પ્લાસ્ટિકની બોડીમાં અંદર એના એટમ્સ અને મોલેક્યુલ્સ વચ્ચે કોઈક જાતના ફોર્સિસ છે ને, જે એક મિનિટ આપણે ડ્રો કરીને જોઈએ. સમજો આ પેન છે, બરાબર? તો એમાં આ પર્ટિક્યુલર એટમ છે, અને એની બાજુવાળો આઇટમ છે આ બધા, તો એ બધા વચ્ચે કંઈક કંઈક ઇન્ટરેક્શન થાય છે, જેને આપણે સાયન્ટિફિક લેંગ્વેજમાં વેન્ડરવાલ ફોર્સિસ કહીએ છીએ. હવે આ કંઈક કંઈક ઇન્ટરેક્શન છે એમ સમજો, બરાબર. હવે સમજો આ પેન નીચે પડી, આ પેન નીચે પડી, તો ત્યારે શું થયું? આ પર્ટિક્યુલર એટમના ફોકસથી જોઈએ તો શું થયું? વેરી ગુડ. જો સો કોલ્ડ ગ્રેવિટી, કેમ કે નીચે આટલા બધા પરમાણુઓ છે અને ઉપર આટલા બધા પરમાણુઓ છે, બધામાં સ્પર્શ ગુણની એક જેવી રીતના કેપેબિલિટી છે, સ્પર્શ ગુણમાં એક લુખાસ અને ચીકણાશ એવી એક એવા આપણા શાસ્ત્રમાં ગુણો આવે છે. એટલે બેઝિકલી એકબીજાને આકર્ષવાની શક્તિ છે. હા, કોહેઝન એન્ડ એડિશન પ્રોપર્ટીઝ. જ્યારે આઈ ફોરગેટ ધ ડિફરન્સ એનીવે, હા, તો અત્યારના શું થાય છે કે જે હવે ક્યુમ્યુલેટિવલી આપણે જોઈએ તો આખું અર્થ છે એ આ પેનને અટ્રેક્ટ કરે છે, એવું આપણે સાયન્સમાં કહીએ છીએ. પણ પરમાણુના લેવલ પર જોઈએ તો શું થાય છે? એક એક પરમાણુ પર અત્યારના આ બધી ડાયરેક્શનમાં એના વોટ એવર ફોર્સિસ છે, અને એનો નીચે તરફનો પણ એક આ પરમાણુ ઉપર એક ફોર્સ છે, બરાબર. હવે સપોઝ એ તો એક ક્યુમ્યુલેટિવ થઈ ગયું. હવે સપોઝ આ બે વસ્તુ જુદી કરવાની ટ્રાય કરું છું તો શું થાય છે? આ જે અહીંયાના એજ પરના જે પરમાણુઓ છે, કે સમજો આ એક અને આ બે અને અહીંયાના પરમાણુઓ, તો એક તો એ બીજા આજુબાજુના બધા ફોર્સિસ છે, પ્લસ દેર ઇઝ અ પુલિંગ ફોર્સ ઓન બોથ ધ સાઈડ, અને બધું દૂર થાય. માય પોઈન્ટ ઇઝ કે દરેકે દરેક પરમાણુ પર જે ફોર્સિસ છે એના પ્રમાણે એનું મોશન થાય છે, કે આજુબાજુના પરમાણુ નક્કી કરે છે કે ઓલાનું પરમાણુ મોશન કેવી રીતના થાય. That is second, but second we looked at a coarser level.
Okay.
Now we are looking really at a finer level, કે એક એક પરમાણુની સ્વતંત્રતા મને પ્રૂવ કરવી છે. એક એક પરમાણુની સ્વતંત્રતા મને પ્રૂવ કરવી છે. આપણે સેકન્ડમાં શું જોયું કે ફર્સ્ટમાં શું જોયું કે ફર્સ્ટમાં તો કેપેબિલિટી જોયું, સેકન્ડમાં જોયું કે એક જેમાં ઘણા બધા ફેક્ટર્સ પ્લે થાય, માઇક્રોસ્કોપિક ફેક્ટર્સ. એટલે હજી તો પૂતગલ પર અપ્લાય કરે, જ્યારે જીવ પર અપ્લાય કરશું ત્યારે વધારે એમાં આપણને બેસશે. હવે થર્ડમાં આપણે એક એક પરમાણુની સ્વતંત્રતા જોવાની ટ્રાય કરીએ
છીએ.
ના ના, એમ નહીં. સી, દેર હેઝ ટુ બી સમ કાઇન્ડ ઓફ ફેક્ટર ડ્રાઇવિંગ ઇટ અપ, ધેન ઇટ હેઝ ધેટ એબિલિટી ટુ ગો અપ. એબિલિટી ઇઝ જસ્ટ એન એબિલિટી ટુ મૂવ ઇન ઇધર ડિરેક્શન. પણ પરમાણુ ડઝન્ટ હેવ ઇટ ઓન બ્રેન કે મારે ઉપર જવું છે કે નીચે જવું છે. What it is going to do, it is going to only act according to whatever forces it is facing from different direction. That's all my point is. જેવી રીતના અહીંયા આ બે પરમાણુ છે તો એ એકબીજાથી નજીક નજીક છે, પણ તો પણ એનામાં ફોર્સિસ કોમન છે બધે નીચે જવાના. અને અહીંયા આ બે પરમાણુ પણ નજીક નજીક છે, પણ ફોર્સિસ આમ છે એટલે આમ જાય છે. દેટ્સ ઓલ માય પોઈન્ટ ઇઝ કે દરેકે દરેક પરમાણુ પોતપોતાની યોગ્યતા અહીંયા યોગ્યતા અનુસાર ગમન કરે છે. એનો મતલબ શું? કે કંઈ પોતાના વિલથી નક્કી કરે છે એમ નથી. યોગ્યતા અનુસાર એટલે એને જે પ્રકારના ફેક્ટર્સ ત્યાં પ્લે થાય છે અકોર્ડિંગલી એ ગમન કરે છે. ખ્યાલ આવે છે? તો ખ્યાલ આવે છે તો અગ્રી કરો છો? એટ અ પરમાણુ લેવલ એ તો બેસે, દીઝ આર ઓલ સાયન્ટિફિક વસ્તુ. હવે થોડું જીવને પૂતગલમાં લગાવીએ. હવે થોડું કે એક ફઝી ઝોન આવે છે, થોડું ફઝી ઝોન આવે છે ને. જેવી રીતના જીવમાં ગમન કરવાની શક્તિ છે કે નહીં, ફર્સ્ટ લેવલ તો છે, એ તો આપણે જોયું. સેકન્ડ લેવલ, માઇક્રોસ્કોપિક લેવલ પર જીવ ગમન કરે છે કે નહીં, કે હા અહીંયાથી જ્યારે કોઈ ભગવાન સિદ્ધ થઈ જાય તો સિદ્ધ થાય તો ઉર્ધ્વગમન સ્વભાવને કારણે સિદ્ધ શિલા પર જઈને બિરાજમાન થાય. અથવા શું થાય છે, ક્યાંક મૃત્યુ થાય તો અહીંયાથી જે બહુમાં જવાનું હોય એ બહુમાં અહીંયાથી વયો જાય, એટલે ગમન કરે છે. હવે એને ઘણા બધા ફેક્ટર્સ પ્લે કરે છે કે કેને કારણે આમ ગમન કરે છે, આમ ગમન કરે છે, ઉર્ધ્વ સ્વભાવ શું કામ કરે છે, એ જે જે ફેક્ટર એને લાગે છે. જેવી રીતના એનો નેચરલ સ્વભાવ ઉર્ધ્વ ગમન છે, ઉપર સુધી જાય છે. હવે અહીંયા સિદ્ધ શિલા પર જઈને જ કેમ અટકી જાય છે? ધર્મ દ્રવ્ય ત્યાં સુધી છે એવું આપણે નિમિત્તથી કહેવાય છે. આગળ પછી એનું પણ આવશે, ચાલ એ પછી જોશું. હવે આપણે થર્ડ લેવલ પર થોડુંક આવીએ, એ વધારે થોડુંક સૂક્ષ્મ છે. કેમ કે હવે તો આપણે દરેક પરમાણુની સ્વતંત્રતા જોઈ છે ને, તે પરમાણુમાં એક જીવ દ્રવ્ય પણ નાખી દો હવે તો. હવે સમજો હું આ મનુષ્ય છું અને મારે અહીંયાથી હાથ ઉપર કરવો છે, આ હાથ મારે ઉપર કરવો છે. તો એ હાથ ઉપર કરવામાં જે ગમન થયો એમાં આપણે એક સ્થૂળતાથી, એક માઇક્રોસ્કોપિક લેવલ પર ભલે એમ કહે કે હા મેં ઉપાડ્યો, આ બુક કોણે ઉપાડી? તો મેં ઉપાડી. એ કેવું કઈ ખોટું નથી, ખોટું નથી. કેમ કે ત્યારે બતાવવાનો ઇન્ટેન્શન શું છે? કે આ મેં ઉપાડી છે, તમે નથી ઉપાડી, એટલું માત્ર ઇન્ટેન્શન છે. પણ ત્યાં એ ઇન્ટેન્શન નથી કે આપણે પરમાણુની સ્વતંત્રતા જ આપણે છીનવી લીધી, કે ના જો મેં કરી. ખ્યાલ આવે છે? હવે એને માઇક્રોસ્કોપિકલી અંદર જઈને જોતા શું થાય છે? ખરી રીતે તો હું જીવ છું, જીવ છું ને. પછી આ શરીરના અનંત પરમાણુઓ છે, આ બુકના અનંત પરમાણુઓ છે. હવે મારો વિકલ્પ થવો કે મારે આ બુક ઊંચી કરવી છે, અકોર્ડિંગલી આ અનંતાનંદ પરમાણુઓનું આમ જવું અને અકોર્ડિંગ જે પણ મોશન થાય થવું અને પછી એ બુકનું આમ ઉપર આવવું, એટલે એક એક્શન થવામાં કેટલું બધું થાય છે એ મારે તમને બતાવવું છે. કોઈ પણ એક એક્શન થવામાં આ અનંત પરમાણુનું મોશન, આ અનંત પરમાણુનું મોશન અને જીવમાં એ પ્રકારના વિચાર થવા, વિકલ્પ થવા. ખ્યાલ આવે છે? અને જીવના આત્મપ્રદેશનું પણ મોશન, આ ફિંગરમાં પણ જીવના આત્મપ્રદેશ છે ને, તો એના પણ આમાં મોશન થાય છે ને. જેમ ફિંગરનું મોશન છે એવું જ જીવના પ્રદેશનું મોશન છે. ખ્યાલ આવે છે? તો હવે કી ક્વેશ્ચન ઇઝ, આ એક્શન તો આમ થઈ એ જોવામાં આવે છે, એક્શન તો આમ થઈ ને એ જોવામાં આવે છે. હવે આપણે એનું રૂટ કોઝ ગોતીએ છીએ કે ભાઈ આ મોશન કોને કારણે થયું. ખ્યાલ આવે છે? આપણે એક સ્ટેજ સેટ કર્યો કે જો આ પ્રકારનું આખું મોશન થયું, હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ આખું ગતિ કોણે કરી, આ આખી ગતિ કોણે કરી. એક એક ને ઉપાડીને આપણે એનાલિસિસ કરીએ તો ખ્યાલમાં આવે. જો સૌથી પહેલા તો જીવ દ્રવ્યને જ લઈએ કે સપોઝ આખું મોશન જીવે કર્યું, સપોઝ આખું મોશન જીવે કર્યું, જીવે કર્યું એટલે મેં કર્યું, આ બુક મેં ઉપાડી. જો કહેવું જુદી વાત છે અને માનવું જુદી વાત છે. જો જેવું બોલીએ છીએ એવું જ માની લઈએ ને તો બહુ પ્રોબ્લેમ આવે છે. જેવું બોલીએ એવું જ માનીએ તો પ્રોબ્લેમ આવે. કેમ કે આપણે મંદિરમાં આવીએ તો આપણે બધાને કેમ છો માસા, કેમ છો કાકા, બધું બરાબર છે. હવે સાચે જ માસા માની લઈએ તો પછી પ્રોબ્લેમ આવે ને. તો હવે એમને કાંઈ પણ બીમારીઓ આવે કે કાંઈ પણ ડેટ આવે તો પછી મારે એમને સપોર્ટ કરવું પડે. કહેવાની વાત જુદી છે અને માનવાની, આ તો એક્ઝામ્પલ, ખાલી ટુ હેવ અ લાઇટર ટોન. પણ કહેવામાં ભલે એમ કહીએ કે આ બુક મેં ઉપાડી, પણ હવે જો માનવામાં એમ માનીએ તો શું પ્રોબ્લેમ આવે છે એ વિચાર કરીએ. કે સપોઝ જીવે મોશન કર્યું તો પહેલો પ્રશ્ન તો એ છે કે જીવ પરમાણુઓને હલાવી શકે છે કે નહીં. પહેલો પ્રશ્ન તો એ છે કે જીવ પરમાણુને હલાવી શકે છે કે નહીં. જીવમાં એવી કઈ પ્રોપર્ટી છે જેનાથી પરમાણુનું મોશન કરી શકે? પહેલા તો એ વિચાર કરીએ. જીવની પ્રોપર્ટીઝ કઈ કઈ છે? તો જો એનામાં જ્ઞાન છે, સુખ છે, ચારિત્ર છે, શ્રદ્ધા છે. જ્ઞાનથી તો જાણે છે, સુખથી તો ખાલી અનુભવ કરે છે, શ્રદ્ધાથી તો માને છે, ચારિત્રથી તો લીન થાય છે, વીર્ય છે. વીર્યનું કામ શું છે આપણે હમણાં જોશું આગળ, કે પુરુષાર્થ, બેઝિકલી પોતાની પર્યાય અનુસાર એક્ટ કરવું એ વીર્ય છે, સ્વરૂપની રચના કરવું એ વીર્ય છે. એ વધારે સમજતું પછી આગળ. ક્રિયાવતી શક્તિને કારણે શું કરે જીવ, કે પોતે ગમન કરે છે, પોતે ગમન કરે છે. પછી ભવ્યત્વ, ભવ્યત્વ એનાથી તો કઈ સંબંધ નથી, મોક્ષ થાય છે. જીવત્વ, જીવત્વથી તો જીવે છે, જીવ પોતે જાણે છે. તો કયો ગુણ છે જેનાથી પરમાણુનું મોશન કરાવી શકે, કે જીવમાં એવો કોઈ ગુણ જ નથી, જીવમાં એવો કોઈ ગુણ જ નથી. હવે જો જીવ પરમાણુને મોશન કરાવે તો એમાં બે પ્રોબ્લેમ આવે છે. એક પ્રોબ્લેમ કે ત્યારે જીવે પરમાણુને મોશન કરાવવું હોય તો સૌથી પહેલા તો જીવમાં સ્પર્શ ગુણ હોવો જોઈએ, તો એ સ્પર્શથી ઓલા પરમાણુને સ્પર્શ કરે અને પછી એને મૂવ કરે. કેમ કે વિધાઉટ ટચિંગ ઇટ હાઉ વિલ ઇટ મૂવ, ખ્યાલ આવે છે? અને જીવમાં તો સ્પર્શ ગુણ છે નહીં, અને જીવમાં જો સ્પર્શ ગુણ આવી જાય તો જીવ પૂતગલ થઈ જાય. એ તો પહેલો પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ કે જો જીવ પૂતગલને ગમન કરાવે છે તો ત્યારે પૂતગલ પોતે એની કેપેબિલિટી શું, જે આપણે પહેલા દ્રવ્ય ગુણ પર્યાય જોયું હતું ને, ખ્યાલ આવે છે? ક્યાં યાદ હોય તો કે દરેકે દરેક દ્રવ્યમાં એની વર્તમાન કોઈક ને કોઈક અવસ્થા છે કે નહીં. હવે પૂતગલ પરમાણુની આ મૂવમેન્ટ થવાની અવસ્થા તો જીવે કરી નાખી, તો પરમાણુએ એ સમય કઈ અવસ્થા કરી, ખ્યાલ આવે છે? એટલે આ બે કન્ડિશનને કારણે જીવ પરમાણુને હલાવી શકે એવું પોસિબલ જ નથી. જીવ પરમાણુને હલાવી શકે એવું પોસિબલ નથી. ઓકે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે જીવે તો પરમાણુને હલાવ્યા નથી, તો કમસે કમ એક પરમાણુએ તો બીજા પરમાણુને હલાવ્યા ને, એટલું તો કયો? કેમ કે એમાં તો સ્પર્શ ગુણ પણ છે, તો એકબીજાથી સ્પર્શને કરીને એ ગમન કરાવી શકે, કેમ ન કરાવી શકે? દેટ ઇઝ ધ પોઈન્ટ વી આર ડિસ્કસિંગ નાઉ. એક તો એક ઇરાડિકેટ થઈ ગયું કે જીવ મૂવ કરી નથી શકતો. આ પૂતગલને મેં હજી મારામાં લીધા નથી, આને હું પૂતગલ જ લઉં છું, આ હું નથી, આ હું નથી. ઓકે, તો એક પૂતગલ તો બીજા પૂતગલને મૂવ કરાવી શકે છે કે નહીં? જો માઇક્રોસ્કોપિકલી જોઈએ તો હા, કરાવી શકે. માઇક્રોસ્કોપિકલી જોઈએ તો કરાવી શકે. કેમ? માઇક્રોસ્કોપિકલી તો આપણે આને આખાને એક પૂતગલ કહી દઈએ છે ને. આખી બુક શું છે કે પૂતગલ? તો આ જો બુકના પાના મેં ફરાવ્યા, તો આખે એક પાનું ફરાવ્યું આપણે, એમ કે એક પાનું, બે પાનું, તો આપણે બધાને એક સાથે જોડી દઈએ છે ને, જોડાયેલા છે પણ ને, એક સાથે જોડાયેલા છે ને, એક સ્કંદ રૂપે એક રીતે જોડાયેલા છે, બરાબર ને? જો હવે જેવી રીતના આ બુકને હું ખાલી અહીંયાથી પકડું તો નીચેના કેવા નીચે વયા જાય છે, કેમ કે એને નીચેથી પણ એક ગ્રેવિટીનો ફોર્સ છે ને. જો હવે આ બે, આ એક પાનું છે, આ પુઠ્ઠું, એની અંદરના પરમાણુ કેમ અહીંયા નીચે ન વયા ગયા? આ પકડ્યું તો કેમ કે એકબીજા સાથે જોડાયેલા છે, સ્કંદ રૂપે જોડાયેલા છે, એકબીજાને બંધાયેલા. એટલે કઈ સાવ હવામાં બાણ ચલાવે છે એવી વાત નથી, આ રિયલી બંધાયેલા છે, એક સ્કંદ રૂપે રહેલા છે. જયારે આ બે ને જોઈએ, આ બે એક સાથે સ્કંદ રૂપે જોડાયેલા નથી, આ જુદું છે ને, આ પાનું જુદું છે, છે ને જુદા. ભાઈ જુદા હોવા છતાં અહીંયાથી બંધાયેલા છે કે નહીં ઉપરથી? તો એ પૂતગલ પરમાણુઓને પણ એની એક વિશિષ્ટ અરેન્જમેન્ટ છે, છે કે નહીં? ઓકે, હવે જો એમ માનીએ કે એક પૂતગલ બીજા પૂતગલને એ અરેન્જમેન્ટથી ઓપોઝિટ જઈને હલાવી શકે છે, તો એવું તો પોસિબલ નથી થતું, નથી થતું ને. પહેલા તો અરેન્જમેન્ટને આપણે, એટલે એને સ્થાપી કે જે પણ જેવી રીતના ગ્રેવિટેશનલ ફોર્સ છે, એના અંદરના પણ જે હવે આપણે ગ્લુ લગાવ્યું છે તો એ ગ્લુનો કંઈક ફોર્સ છે, બરાબર ને? આખી એક વસ્તુ બનેલી છે, તો આ પેપર બને છે, મતલબ બાઇન્ડર ને બધું નાખે ને, તો એના પણ અંદર ફોર્સિસ છે. અંદર જે હવે ઝાડથી બનાવ્યો તેના ફાઈબર હશે ને, તો એ ફાઈબરના પણ કંઈક એક અંદર ફોર્સ હશે. એ બધાને ઉભા રાખીએ. હવે એમ ઇમેજિન કરીએ કે જો પૂતગલ જ બુકને ફરાવે છે, તો લેટ્સ સે વેન આઈ વોન્ટ ટુ મૂવ ધીસ પેજ, આઈ ઓન્લી વોન્ટ ટુ મૂવ ધીસ લોઅર હાફ, આઈ ડોન્ટ વોન્ટ ટુ મૂવ ધી અપર હાફ. તો હું આમ કરું તો મેં તો આને જ મૂવ કર્યું ને, ઉપરનાને મેં મૂવ નથી કર્યું, પણ તો પણ આવી જાય છે ને એની જાતે. કેમ? કેમ કે એનામાં એ જાતનું એડેઝન છે, આખું એ જાતનું બંધારણ છે. તો એક પૂજ્જલ બીજા પૂજ્જલને મૂવ કરે છે. કેવી રીતના મૂવ કરે છે? જ્યારે માઇક્રોસ્કોપિકલી જોઈએ તો મૂવ કરે, જ્યારે સ્થૂળતાથી જોઈએ તો આ એક સ્કંદ બીજા સ્કંદને મૂવ કરે છે. પણ જ્યાં સૂક્ષ્મતાથી, હવે એક એક પરમાણુને જોવા જઈએ, એક એક પરમાણુને જોવા જઈએ તો એમ આપણે કહી ન શકીએ કે કયા પરમાણુએ કયા પરમાણુને હલાવ્યો. જ્યાં ફિંગર છે, આ ફિંગરની અંદર પણ અનંતા પરમાણુ છે. આ પેપરને મેં પકડ્યું તો એટલા ભાગમાં અનંતા પરમાણુ છે અને એ ઉપર એ અનંતા પરમાણુ છે. તો હવે એક પરમાણુ બીજા પરમાણુને એ ઓલા જે પણ એની અરેન્જમેન્ટ છે એનાથી ઓપોઝિટ જઈને હલાવી શકતું નથી. ત્યાં દરેકે દરેક પરમાણુ, જેવી રીતના અહીંયા આપણે જોયું, એ પોતાની આજુબાજુ જે પણ જાતના ફોર્સિસ છે એ જાતનું બેલેન્સ કરીને એ જાતનું મૂવમેન્ટ પોતાની રીતે કરે છે. ખ્યાલ આવે છે? હવે સમજો કે અહીંયાથી આપણે ઓલું આ સમજો કવર ચડાવ્યું છે ને બુક પર, આ સમજો કવર ચડાવ્યું છે અને એ કવર અહીંયાથી થોડું ફાટી ગયું છે. હવે જે આ નીચે મૂકી દીધું એ અહીંયા અંદર કાણામાં ફસાઈ ગયું એ ફાટેલો ભાગ, અને હવે મેં બુક ઊંચી કરી તો શું થયું? એ ઓલું નીચે ફસાઈ ગયું હતું એ અહીંયાથી આખું ફાટી ગયું અને ત્યાં નીચે જ રહી ગયું. બરાબર છે ને? એવું થાય છે કે નહીં? ઓકે, હવે મારું ઇન્ટેન્શન તો શું હતું કે બુકને ઉપર લઉં. આ હાથનું પર્પઝ શું હતું? એટલે એ મોમેન્ટ માટે એનું એ એક્શનનું કામ શું હતું? કે બ્રિંગ ધ બુક અપ. પણ તો પણ ઓલું નીચે રહી ગયું ને. એ જે પુઠ્ઠું જે હતું એ આની સાથે એક સ્કંદ રૂપે બંધાયેલું હતું કે નહીં? જયારે બુકમાં હતું ત્યારે હતું. પણ તો પણ જ્યાં બુકનું મૂવમેન્ટ ઉપર થયું તો એ સ્કંદના ફોર્સિસ જુદા છે તો એ ત્યાં રહી ગયું. અને આ બાકીના બુકના જે પણ ફોર્સિસ કહો કે જે પણ કોઈ જુદું છે એટલે એ ઉપર આવે છે. કહેવાનો મતલબ શું છે કે દરેકે દરેક પરમાણુ પોતપોતાને પોતાનું કેલ્ક્યુલેશન આખું પોતે કરે છે. દરેકે દરેક પરમાણુ પોતાનું કેલ્ક્યુલેશન આખું પોતે કરે છે અને એ રીતે એનું મૂવમેન્ટ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ રેસ્ટ ઓફ ધ સ્કંદ. દેટ ઇઝ માય પોઈન્ટ. જો એને ફરીથી, હવે આ તો આપણે ખાલી બુક ઉપર એક ઉપર ઉપરથી જોઈએ છે. જેવી રીતના આપણે એમ જોઈએ કે આપણી સ્કિન છે, રાઈટ, એક સ્કંદ રૂપે બંધાયેલી છે ને, એક સ્કંદ રૂપે બંધાયેલી છે કે નહીં? હવે એમાં ઉપર અમુક સ્કિનના ડેડ સેલ્સ છે કે નહીં? છે, બરાબર. હવે એ ક્યારે ખરીને નીકળી જાય છે આપણને ખબર પડે છે? આપણને ખબર નથી પડતા. એટલે જીવ તો ચાહતું નથી ને કે ખરીને નીકળી જાય. જીવની ઈચ્છા વિરુદ્ધ પણ એ નીકળી જાય છે કે નહીં? નીકળી જાય. અચ્છા, પૂજ્જલની એવી ઈચ્છા છે, એટલે ઈચ્છા એટલે કે પૂજ્જલમાં કોઈ એક, જેવી રીતના કે મારો હાથ કઈ જાણી જોઈને આમ કરીને કાઢે છે એવું પણ નથી. જ્યાં એ પરમાણુની પોતાની લાઈફ સાયકલ પૂરી થાય છે એ પોતાની મેળે કરી નીકળી જાય છે કે નહીં? જ્યાં શ્વાસમાં અનંત પરમાણુ અંદર આવે છે તો એક પરમાણુ બીજા પરમાણુનું નક્કી કરીને આવે છે? કઈ ક્યુમ્યુલેટિવ સ્ટ્રેટેજી કરીને આવે છે કે આપણે બધા અંદર જઈએ? કઈ નથી. એટલે આપણા શરીરમાં પણ આપણે જે જમીએ છીએ ખાલી એટલું જ નહીં, પાણી પીએ છીએ એટલું જ નહીં, દરેક સમયે આ શ્વાસમાં અથવા ઇવન આ સ્કિનના પરમિએશન થ્રુ અનંત અનંત પરમાણુ આ શરીરમાં એડ થાય છે. એડ થાય છે એટલે કે શરીરનો ભાગ બની જાય છે અને એટલા જ અનંતા ખરી જાય છે. આ શાસ્ત્રનું વચન છે. તો એ કયા અનંતા એડ થવા, કયા અનંતા ખરી જવા એનું કેલ્ક્યુલેશન કોણ કરે છે? સ્પેસિફિકલી કયા એડ થવા, કે હવે સપોઝ આ નખ છે એને તો જ્યાં વધી ગયા તો આપણે નક્કી કરીને કાપીએ છીએ, બરાબર. પણ એ નખની ઉપર પણ આ જે ઉપરનું સ્કેલ જે આપણને એકદમ માઇક્રોસ્કોપિકલી એકદમ ફ્લેટ દેખાય છે, માઇક્રોસ્કોપિકલી અંદર જઈએ તો એકદમ ફ્લેટ નથી, એમાં પણ કેટલા રફનેસીસ ને કંઈક હોય છે કે નહીં? એમાંથી કેટલાય પરમાણુ વયા જાય છે, આપણને ખબર નથી પડતી. એટલે જીવ તો નક્કી નથી કરતું કે કયા પરમાણુ જવા જોઈએ, એ તો પાક્કું છે કે નહીં? જીવ નક્કી નથી કરતું પણ એ શરીર પણ નક્કી નથી કરતું. એ દરેકે દરેક પરમાણુ પોતપોતાની યોગ્યતા, યોગ્યતા એટલે કે એના જે પણ ફેક્ટર્સ અફેક્ટિંગ છે એ ફેક્ટર્સ અનુસાર એનું ગમન પોતાની રીતે થાય છે. માનો છો કે નહીં? પેલા તો સમજાય છે કે નહીં? સમજાય તો માનો છો કે નહીં? કેમ કે સાયન્ટિફિકલી પણ એ જોવામાં આવે છે કે નહીં. વસ્તુ ક્યાં છે ખબર છે? જ્યાં આપણે એને માઇક્રોસ્કોપિકલી જ્યાં એક લૌકિકમાં વાતો કરીએ ને તો બરાબર છે, ખાલી વાતોના એંગલથી બરાબર છે. પણ સમજવાના એંગલથી શું સમજવું? કે દરેકે દરેક પરમાણુની સ્વતંત્રતા છે, જીવની સ્વતંત્રતા, પરમાણુની સ્વતંત્રતા, દરેકે દરેક વસ્તુ વિશ્વમાં સ્વતંત્ર રીતે પોતપોતાના ફેક્ટર્સ અનુસાર કામ કરે છે. અને આ સ્વતંત્રતા અને આપણને જે માઇક્રોસ્કોપિકલી જે બધા ગ્રેવિટી ને બધા સિદ્ધાંતો દેખાય છે એકબીજાને ઓપોઝિટ નથી. જો આ વસ્તુમાં સ્વતંત્રતા હોવી એ તો એની કેપેબિલિટી છે, અને આ બધા સિદ્ધાંતો એ કેપેબિલિટી અનુસાર કેવી રીતના પરિણામન થશે એ બતાવે છે. ખ્યાલ આવે? એટલે ધે બોથ આર એકચ્યુઅલી કોમ્પ્લિમેન્ટરી ઓફ ઈચ અધર. જો આમાંથી એક જ વસ્તુ આપણે વાંચીએ, જો મોટર પેટ્રોલથી ચાલે છે કે ડ્રાઈવરથી? કેમ કે ન તો પેટ્રોલથી ન ડ્રાઈવરથી, કેમ કે મોટરને મોટર તરીકે જોતા તો પેટ્રોલથી જ ચાલે છે, એના સિવાય કેવી રીતના ચાલે? અથવા તો ડ્રાઈવરથી જ ચાલે છે, પણ જ્યાં મોટરને એક એક પરમાણુને જુદા કરીને જોઈએ તો જે સ્ટિયરિંગ વ્હીલ પર એક પરમાણુ છે એ પરમાણુનું ગમન પેલા પેટ્રોલને કારણે કેવી રીતના થાય? ખ્યાલ આવે છે કે નહીં? એ સ્ટિયરિંગ વ્હીલના પરમાણુનું તો જેવી નોલું પેટ્રોલ છે એ પેટ્રોલનું મોશન થઈને એન્જિનમાં જવું, પછી ત્યાં એનું એક્સપ્લોઝન થવું, ઓલું પિસ્ટનનું મૂવ થવું, એ પિસ્ટનને કારણે જે ઓલું એક્સેલ છે એ મૂવ થવું, એ એક્સેલને કારણે ટાયર ફરવું, ટાયર ફરવાને કારણે જે આખું ગાડીનું ઓલું ચાસી છે એ આખું મૂવ થવું, અને એ ચાસીને ઓલા સ્ટિયરિંગને બધું બંધાયેલું છે એટલે મૂવ થવું, અને એ પરમાણુ એ જે એટમ છે સ્ટિયરિંગ વ્હીલનો એની આજુબાજુ જે આખું એનું બોડી બનેલું છે તો એના બધા ફોર્સિસ કેટલા બધા ફેક્ટર્સ એમાં પ્લે કરે છે. ખ્યાલ આવે છે? તો એ પરમાણુનું મોશન એ બધું મળીને નક્કી થાય છે, બધું મળીને નક્કી. અચ્છા ચલો નો ચાલે ઓબ્વિયસલી. સી મેક્રોસ્કોપિકલી યુ આર રાઈટ કે ત્યાં તો લોજિક વાપરીને જ આપણે યુઝ કરીએ ને. હવે જો ઇલેક્ટ્રિક કાર હોય તો એ ઇલેક્ટ્રિસિટીથી ચાલશે, એટલે જે જે એનું મેકેનિઝમ છે એ રીતે જ ચાલશે. પણ જ્યાં એને માઇક્રોસ્કોપિકલી વિચાર કરીએ છે તો એ અહીંયા તો પરમાણુની સ્વતંત્રતા બતાવી છે, એટલે મેકેનિઝમને ચેલેન્જ નથી કરવું. એ મેકેનિઝમ તો જે છે એ છે, એનો કઈ પ્રોબ્લેમ નથી. પણ એ તો શું આપણે સંસારમાં જે અમુક પ્રકારના મેકેનિઝમ થઈ ગયા છે એ જાતનો. હવે જે ચોથા કાળમાં એમ કહેવાય કે બધા વિમાનો વિદ્યાર્થી ઉડતા હતા, હવે આજે કેવી રીતના તમે વિદ્યાર્થી વિચાર કરી શકો? નો વિધાઉટ એની ફ્યુલ. ખ્યાલ આવે છે કે ત્યારે જે એ જાતના મેકેનિઝમ હતા તો ત્યારે એ રીતે ઉડતા હતા. અત્યારના તો આપણે જે આપણા લિમિટેશન છે એમાં આપણે વાત કરીએ ને, પણ અહીંયા તો પરમાણુની સ્વતંત્રતા બતાવી છે એટલે એમ કહે છે. હા, એની મેચે ત્યારે એ ફોર્સિસ જુદા. જો મોટર પેટ્રોલ કે ડ્રાઈવરથી ચાલતી નથી, પણ મોટરના દરેક પરમાણુમાં ક્રિયાવતી શક્તિ છે. કહેવામાં શું આવે કે ભાઈ દરેકે દરેક પરમાણુમાં ક્રિયાવતી શક્તિ છે, એટલે એ આખી એ પોતપોતાની શક્તિ અનુસાર ચાલે છે. હવે જો એક માખી હોય, એ માખી ગાડીની અંદર છે વર્સિસ ગાડીની બહાર છે, અને કાચ બંધ છે, તો જ્યાં ગાડી ચાલે તો માખી પણ એની સાથે ચાલે છે કે નથી ચાલતી? એ તો હવામાં છે ને, કોઈની સાથે બંધાયેલી નથી. ક્યારે એક્સપેરિમેન્ટ કર્યો છે? આપણે ગાડી ઉભી રાખીએ અને પછી પાછું ટોલી માખી અંદર આવી જાય છે ને, તો હવે સપોઝ આપણી ગાડી 90 કિલોમીટરની સ્પીડથી જતી હોય તો માખી થોડી કે 90 કિલોમીટરની સ્પીડથી ઉડી શકે છે? તો એ તો આમ ઠોકાઈને ઓલા બેક મિરર પર અથડાઈ જવી જોઈએ, પણ એ તો અંદર સ્વતંત્રતાથી ઉડે છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. અંદર આમાં ઉડીને કાનમાં જાય છે આમ તેમ કરે છે કે નહીં? કેવી રીતના? આખું મીડિયમ એ આખું હવાનું મીડિયમ આખું બધું જ જાય છે, તો એ માખીને એ જાતના એના ફોર્સિસ એક્ટ કરે છે કે નહીં? કેમ કે બહાર જો એ હોત તો ત્યાં હવા સ્ટેશનરી છે, તો એ માખી પોતે એટલું ફાસ્ટ ઉડી શકતી નથી. અંદરનું તો આખું એ આખું હવાનું મીડિયમ પણ એટલા 90 કિલોમીટર્સથી જાય છે ને. આ તો આપણે સૂક્ષ્મ ઓલા સ્થૂળતાથી જોયું જ્યાં સૂક્ષ્મતાથી જોઈએ છે તો એ માછી પોતે અનંત પરમાણુથી બનેલી છે, એની આજુબાજુ જે હવાના અનંત પરમાણુઓ છે તો એ હવા કઈ બધી એક જ ડાયરેક્શનમાં જાય છે, નથી જતી ને, એમાં હવામાં અંદર પોતાનું મોશન ચાલુ છે કે નહીં? એનું જે રેન્ડમ મોશન જે હવાનું નોર્મલી હોય એ અંદર તો ચાલુ છે કે નહીં? જેવું એસી ચાલુ છે તો એસી ને કારણે જે ઓલા સર્ક્યુલર મોશન જે થાય તો એ તો એનું ચાલુ છે કે નહીં? તો એ મોશન ને કારણે પણ એ માખી પર અસર થશે કે નહીં? જે પણ હોય, એટલે સી આ સિદ્ધાંતનો કહેવાનો મતલબ શું છે કે જે પણ એના મોશનના ફોર્સિસ થી કઈ અગેન્સ્ટ જઈને કઈક ઊંધું જ કરશે, પોતાની શક્તિ છે એટલે કઈક ગમે તે કરી નાખશે એમ નથી. અહીંયા શું કે છે કે દરેકે દરેક પરમાણુમાં પોતાની શક્તિ છે, એટલે શક્તિ અનુસાર એ ગમન કરે. હવે જો આગળ શું કે છે સેકન્ડ લાઈન, તેના ક્ષણિક ઉપાદાનની યોગ્યતાથી તે ચાલે છે. હવે આ પણ થોડું ઇન્ટરેસ્ટિંગ છે, ક્ષણિક ઉપાદાન શું છે? એ વખતની એક એ પરમાણુની ક્રિયાવતી શક્તિ. જો ક્રિયાવતી શક્તિ શું છે? એક ત્રિકાળ કેપેબિલિટી છે કે ઓલવેઝ પરમાણુમાં આમ મૂવ કરવાની કેપેબિલિટી છે, બસ એટલું, ઓલવેઝ છે. પણ ઓલવેઝ છે ડઝન્ટ શો કે ઈ ટાઈમ પર એ કેવી રીતના મૂવ થશે, રાઈટ? તો એમાં એક ટેમ્પરરી, ઈ સમય માટે એક ક્ષણિક, એક એને ક્ષણિક ઉપાદાન કહેવાય. એ પોતાની ક્ષણિક ઈ કાળ વખતની શક્તિ પણ છે. જેવી રીતના આ પરમાણુ છે તો ગ્રેવિટીમાં નીચે જ આવે છે, એની ઈ કાળની શક્તિ એવી જ છે. ખ્યાલ આવે છે કે ઈ સમયની ક્ષણિક જે યોગ્યતા છે ઈ અનુસાર એનું મોશન થાય. અહીંયા યોગ્યતા જે છે ને, યોગ્યતામાં ઓલા બધા ફેક્ટર્સ સમજી લેવાના. સ્થિર રહેવા લાયક હોય તે સમયે તેની ક્રિયાવતી શક્તિને કારણે તે સ્થિર રહે છે. જો સ્થિર રહેવા લાયક હોય તો એ રીતે સ્થિર જ રહે છે, કે એવું નથી કે મૂવ કરવા લાયક હોય અને ના મારી મરજી છે કે હું સ્થિર રહીશ તો એ સ્થિર રહીશ, એવું નથી. એના જે પણ ફેક્ટર છે એ પ્રમાણે પ્લે થાય છે. અન્ય તો નિમિત્ત માત્ર છે. આ જો આ બાકીના બધા પરમાણુ શું છે? એ નિમિત્ત છે. નિમિત્ત એટલે કે આનું મોશન છે ત્યારે એના જે બધા બધા ફોર્સિસ પ્લે થાય છે ત્યાં છે, પણ આની પોતાની જે કેપેબિલિટી છે કે નહીં એ આખું બેલેન્સ કરીને નક્કી કરવાની, એક જે પણ ફોર્સ બેલેન્સ કરીને એનું પોતાનું કેલ્ક્યુલેશન પોતે કરવાની પરમાણુની પોતાની શક્તિ. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થતું નથી, પણ સંયોગનું જ્ઞાન કરાવવા માટે ઉપચાર છે એવું કથન કહેવામાં આવે છે. એક કે ભાઈ ઓલી બાય રોટલી બનાવે છે કે ગાડીથી ગાડી ડ્રાઈવર, હવે તો ઓલી ટેસ્લાની ઓટોમેટિક ગાડી આવી ગઈ ને કે ડ્રાઈવર વગર પણ ચાલે છે. હવે ટેસ્લા વાળાને તો ડ્રાઈવર જ નથી જોઈતા, પણ ત્યારે ત્યારે જે પણ હોય પોતાની યોગ્યતાથી એ જ્ઞાન કરાવવા માટે નિમિત્તનું નામ લેવામાં આવે છે કે હા ડ્રાઈવરથી ગાડી ચાલે કે પેટ્રોલથી ચાલે છે કે ડીઝલથી ચાલે છે, કે એનું નિમિત્ત છે ત્યારે. જો નેક્સ્ટ ક્વેશ્ચન, સિદ્ધ ભગવાન થયા. જીવ તો ખાલી વિચાર કરી શકે,
રાઈટ?
યુ કાન્ટ લિફ્ટ ઇટ,
રાઈટ?
કોઇન્સિડેન્ટલ મૂવમેન્ટ ઓફ સો મેની અનંત પરમાણુ ટુગેધર, જીવ થિંકિંગ એટ ધ સેમ ટાઈમ, યસ. અને એ કોઇન્સિડન્સને જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. આવા કોઇન્સિડન્સીસ વિશ્વમાં નિરંતર થયા જ કરે છે, અને એને કારણે જીવને ભ્રમ થઈ જાય છે કે જો આ મેં કર્યું, એ જ એનું મિથ્યાત્વ છે. ગ્રેવિટેશન એટલે શું? વિશ્વમાં અનેક પ્રકારના ફોર્સિસ છે. હવે એ છે કે નહીં એના પર આપણે હમણાં ડિબેટ નથી કરતા. સિદ્ધ ભગવાન થયા તે લોકાગ્રહ તીર્થ રહ્યા. તેઓ ખરેખર ધર્માસ્તિકાઈના અભાવથી લોકની ઉપર જતા નથી, એ બરાબર છે કે ખોટું છે? ના, ખોટું છે. કારણ કે સિદ્ધ ભગવાન પરમાત્મ દશાને પ્રગટ કરે તે પણ લોકનું દ્રવ્ય છે, તેથી તે લોકાગ્રહ પર્યંત જાય છે એમ એક સમયમાં જવાની ખાસ યોગ્યતા ધરાવે છે. એટલે આ ફર્સ્ટ ઓલું માઇક્રોસ્કોપિકલી એસ્ટાબ્લિશ કરે છે કે હા સિદ્ધ ભગવાન એ જયારે મનુષ્ય હતા, હવે સિદ્ધ થયા, તો લોકમાં રહેલું છ દ્રવ્યમાંથી એક દ્રવ્ય છે ને, તો જ્યાં એ લોકની અંદર જ ગમન કરે છે, લોકની બહાર જઈ શકતા નથી, અને ધર્માસ્થિકાઈને કારણે એ લોકના શિખર સુધી પહોંચે છે. આ મેક્રોસ્કોપિક વ્યૂ છે. હવે માઇક્રોસ્કોપિકલી આગળ કહેશે. ધર્માસ્થિકાઈના અભાવને તેનું કારણ કહેવું એ નિમિત્તનું જ્ઞાન કરવા માટે વ્યવહાર નહીં છે તે કથન છે. ખરેખર વિચાર કરીએ તો ત્યારે જીવને ગમન કરવામાં ધર્માસ્થિકાઈ કઈ પોતે પુષ્ટ કર્યું? જીવે પોતાનું ગમન પોતે કર્યું ને. હવે જ્યાં લોકાગ્રહ આવીને સ્થિર થયા તો કઈ ધર્માસ્થિકાએ દબાવી દીધું કે ના હવે આગળ તું નહીં જા? એમ જીવે પોતાનું સ્થિર રહેવું પણ પોતે નક્કી કર્યું ને. હા, ત્યાં હવે બહાર ધર્માસ્થિકાઈનું નિમિત્ત નથી, એટલે નિમિત્તનું જ્ઞાન કરવા માટે એમ કહેવાય કે ધર્માસ્થિકાઈ નથી એટલે અહીંયા સ્થિર થયા. પણ ખરી રીતે તો જેવી રીતના પરમાણુનું ગમન સ્વતંત્ર છે અને એના ફોર્સ બેલેન્સ કરે છે, એવી રીતે જીવ પણ પોતાનું ગમન સ્વતંત્ર રીતે કરે છે અને એ પોતાના બેલેન્સ પોતે કરે છે. એટલે ખરેખર સિદ્ધ ભગવાનનું લોકાગ્રહ સ્થિર થવું એ ધર્માસ્થિકાઈના અભાવને કારણે બહાર નથી ગયા એ કહેવું એ ઉપચારનું કથન છે. ખોટું નથી, એ પણ સાચું છે, પણ એ ઉપચાર કે માઇક્રોસ્કોપિક કથન છે. અને માઇક્રોસ્કોપિકલી કહીએ તો સિદ્ધ ભગવાન ત્યાં પોતાની યોગ્યતાથી સ્થિર થયા છે. ત્યાં માઇક્રોસ્કોપિક લેંગ્વેજમાં લોકોને એલર્જી થઈ જાય છે, એમાં કઈ ખોટું નથી, ખાલી એ વ્યૂ અલગ અલગ છે. તો જે વ્યૂથી જો વાત કરવામાં આવે અને સમજવામાં આવે તો એ વ્યૂ સાચો છે, અને બીજા વ્યૂથી જ્યાં વાત કરતા હોય તો સામેવાળાનો વ્યૂ પોઈન્ટ શું છે સમજીને આપણે સાચા ખોટાનો નિર્ણય કરવો જોઈએ. નિશ્ચયે યોગ્યતા જ એવી હતી એવી ન હોય તો નિમિત્તમાં એ રીતે કારણપણાનો આરોપ આવી શકે નહીં. આ આપણે ક્રિયાવતી શક્તિ આજે જોયું, આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ, જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તોરી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જા વાણી કે જ્ઞાન સે સુજે લો કાલો, સો વાણી માં સક નમો સદા દે તું. બોલો જીનવાણી માં સમું છે.